તારીખ 17/6/1992 શ્રી દ્રવિદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 329-334 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 138
પ્રશ્ન કર્યો પક્ષ ઇધર આયે બિના કૈસે કરે માં પક્ષ કરવાની વાત ચાલી ગઈ કે ધ્યેય કા પક્ષ કરના ચાહીએ આત્મામાં બેસીને સ્વભાવમાં બેસીને વાત કરવી પર્યાયમાં બેસીને વાત ન કરવી તો અનુભવમાં આવીએ ત્યારે અમે આત્મામાં બેઠા ગણાય ને અનુભવમાં તમે આવ્યા નથી એટલે એમને દ્રવ્ય દ્રષ્ટિથી ઉત્તર આપ્યો છે કે પર્યાય બુદ્ધિમાં પર્યાયની મુખ્યતા અને પર્યાયની દરકાર રહે છે. અનુભવ પણ એક પર્યાય છે. અનુભવ કી દરકાર અનુભવની દરકાર છોડી દો એમાં પર્યાયની દરકાર છોડી દો એમ કહેવું છે. સ્વાદ લેના ધ્વેય છેડ છોડાઈએ એટલે પર્યાય કોઈ આશ્રય સ્થાન થોડું છે. અનુભવ કરવો સ્વાદ લેવો એટલે અનુભવ કરવો એ કોઈ ધ્યેય થોડું છે આશ્રય કરવા યોગ્ય થોડું છે. ધ્યેય કા પક્ષ કરના ચાહીએ ધ્યેય એટલે ત્રિકાળી સ્વભાવ આશ્રય સ્થાન જે છે એનો પક્ષ કરવો જોઈએ. પ્રથમ એનો તમે મુમુક્ષુ હો ને અનુભવનું હોય તો એના પક્ષમાં તો આવો એમ કે છે એમ કહી એના ઉપર પક્ષમાં આવો તો એનું વજન આવે તમને એનું વજન આવે એમ તો કરો. એટલે એની સામે પ્રશ્ન 330 માં ઉઠાવ્યો છે. સ્વાદ લેવો એટલે અનુભવ કરવો આસ્વાદ એટલે અનુભવ કરવો તે એમ કે અનુભવની દરકાર છોડો અનુભવ કરવો એ કોઈ ધ્યેય થોડું છે એટલે આશ્રય કરવાનો વિષય થોડો છે. સ્વભાવનો આશ્રય કરો ને એનું લક્ષ કરો ને એનો પક્ષ કરો ને તો કે પક્ષ તો પણ અમે અનુભવ થાય ત્યારે પક્ષ થાય ને અમે તો સ્વભાવમાં આવીએ એટલે અનુભવ થાય ત્યારે પક્ષ થાય ને ધરાય વિના એટલે અનુભવમાં આવ્યા વિના કેવી રીતે પક્ષ થાય તો કે અરે ભાઈ વિકલ્પાત્મક ભાવ મેં તો એ પક્ષ કરો વિકલ્પની દશામાં મુમુક્ષુની દશામાં એના નિર્ણયના કાળમાં તો પક્ષ કરો એમ કે છે. ત્યાં નિર્ણય લેવો કેમ કે નિર્ણય પહેલા પક્ષ નથી સ્વભાવનો નિર્ણય થતાં સ્વભાવનો પક્ષ આવે ત્યાં સુધી સ્વભાવનો પક્ષ આવતો નથી એટલે અને એ વિકલ્પાત્મક દશામાં હોય છે. ભલે નિર્વિકલ્પ દશાને અનુભવ ન થયો હોય તો પણ વિકલ્પાત્મક દશામાં એનો પક્ષ આવે છે. પીછે ઇધર સ્વરૂપમાં જમ જાઓ પક્ષ કર્યા પછી એમાં લીન થઈ જાઓ. વજન આવશે તો લીનતા થશે વજન નહીં આવે તો લીનતા ક્યાંથી થશે એમ કેવું છે. હવે શું છે કે પક્ષ કરો એમ કહ્યું એટલે નિર્ણય વગર પણ પક્ષ કરવો એ વ્યામોમાં જશે. યથાર્થ નિર્ણય કર્યા વિના પક્ષ કરવાનું કીધું વજન આપવાનું કીધું માટે વિકલ્પાત્મક ભાવમાં પક્ષ કરવો માટે આપણે ભલે નિર્ણય ન થયો હોય પણ પક્ષ તો કરવો એમ વાત નથી. એને નિર્ણય માટે પ્રયત્ન કરવો પણ એમને ઓગે ઓગે પક્ષ કરે નિર્ણય કર્યા વિના ઓગે ઓગે પક્ષ કરે તો તેથી કાંઈ એને અનુભવ થાય એમ બનશે નહીં. તો શું બનશે કે એ ઓગ સંજ્ઞામાં એવો પક્ષ કરવા જતા શુષ્કતા આવશે. કેમ કે એને નક્કી કર્યું કે વજન તો ત્રિકાળી સ્વભાવ ઉપર દેવા જેવું છે ત્યારે બીજો જેટલો વ્યવહારનો વિષય આવશે એનો નિષેધ કરશે અયથાર્થપણે. યથાર્થપણે નહીં પણ અયથાર્થપણે એટલે નિશ્ચયાભાસમાં આવશે, શુષ્કતામાં આવશે, અધ્યાત્મના વ્યામોહમાં
આવશે.
બધા અને એમનો ખોટે ખોટો પક્ષ કરે તો શુષ્કતા આવ્યા વિના, કેમ કે એ પહેલા ભાવના હોય છે ઘણી, સ્વરૂપ પ્રાપ્તિની કોઈ તીવ્ર ભાવના, અપૂર્વ ભાવના, અત્યંત ભાવનામાં જીવ હોય છે એટલે એને શુષ્કતા ના આવે, અને એ ભાવનામાંથી એ પક્ષમાં આવે છે એટલે એને શુષ્કતા આવવાનો પ્રશ્ન રહેતો એમ અનુસંધાન એવી જાતનો. ભાવનામાં તો આવ્યો ના હોય, અને વાત સમજવા મળે કે આ પક્ષ તો ત્રિકાળીનો કરવા જેવો છે, સ્વભાવનો કરવા જેવો છે, એમને પક્ષ કરવા લાગે તો એ તો શુષ્કતામાં આવ્યા વિના રહે. પછી 331 સ્વરૂપ કી એસી રુચિ હોની ચાહીએ કે ઉસકે બિના એક ક્ષણ ભી ચેન ન રહે. આનું નામ રુચિ. રુચિ નો અર્થ શું છે? કે સ્વરૂપ ની રુચિ હોય તો સ્વરૂપ વિના એક ક્ષણ પણ ચેન ન પડે. આ ભક્તિરાગમાં એવું થાય છે કે નહીં? એના પ્રત્યે અત્યંત અનુરાગ થઈ જાય તો એના વગર ગમે નહીં, રડે એના વિના, બને છે કે નથી? અહીંયા પોતાનું પરમ સ્વરૂપ છે, ગુણ નિધાન છે, એની રુચિ હોય તો એના વિના એક ક્ષણ પણ ચેન ન પડે. એ દશા એવા વિના કદી કોઈને સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી, થવા યોગ્ય પણ નથી એ પરિસ્થિતિ. એવી રુચિ અનન્ય રુચિ પ્રગટે છે, એ પણ સ્વરૂપ નિર્ણયના કારણે એવી રુચિ પ્રગટે છે. જેને ગુણની રુચિ છે એને અનંત ગુણનો ભંડાર પાસે છે પોતામાં, ત્યારે એની રુચિ છે એ એકદમ મુક્તિ પડે છે. એવી રુચિ એ ક્ષણ પણ એને પછી એનો વિયોગ પોસાતો નથી, એટલે એને અલ્પકાળમાં નિર્ણય પછી સ્વરૂપ પ્રાપ્તિનો કાળ અલ્પ લીધો છે. એનું કારણ એ છે કે એને ચેન પડે જ નહીં ને પછી કેવી રીતે રહી શકે એમ વાત છે. કોઈ એમ કે સ્વરૂપ નિર્ણય થયા પછી ગમે એટલો કાળ જાય એનો કાંઈ વાંધો નહીં, નિર્ણય એકવાર આપણે કરી લ્યો પછી સમય પ્રસંગ થવામાં ભલે એનો ગમે એટલા વર્ષ લાગે એ નિર્ણય નથી, એવો નિર્ણય હોતો નથી. નિર્ણય રુચિને જગાડે છે, રુચિ સ્વરૂપના વિયોગમાં સહન થાય એવી પરિસ્થિતિમાં પરિણામ રહેતા નથી, અને એ અસહ્ય પરિસ્થિતિ એના પ્રત્યક્ષ દર્શનને પ્રગટ કરે છે. શુદ્ધતા પ્રત્યેની વિશુદ્ધિ નો ભાવ છે. કલ્પના એ થાય તમને કોઈ કલ્પના કરેલી છે, વસ્તુ સ્થિતિ તો જે છે એ રહેશે, રહી શકે એ પરિસ્થિતિ હોતી જ નથી. ઘણા દિવસનો જીવ ભૂખ્યો હોય, માણસ ઘણા દિવસનો ભૂખ્યો હોય અને એકદમ મિષ્ટાન ગરમ ગરમ મેસું, ગરમ ગરમ મોહન થાળ, ગરમ ગરમ શેરો, તાજી મીઠાઈ પીરસી હોય, કેવી રીતે ખાય? બગડા કરતો કરતો ખાય પછી અક્રાંતિઓ થઈને ખાય, એ તો સીધી વાત છે કે એમ. અનંતકાળનો સુખનો ભૂખ્યો છે, સુખને પાછળ અનંતકાળથી હેરાન હેરાન થઈને દુઃખી થઈ ગયો છે, હવે એ સુખનો સાગર, સુખનો ભંડાર મળે અને સુખ પ્રત્યે દોડ નું મૂકે પરિણામ તો થાય શું? એ તો તમે કહો. હે, અને કઈ અંતર તો કાપવાનું નથી, પોતે જ છે એટલે અંતર કોઈ કાપવાનું નથી. અંતર કાપવાનું એને દોડ મૂકે તો વાર કેટલી લાગે? એ કયો છે? એને વાર લાગવાનો પ્રશ્ન. વાર લાગે, ઘણા વર્ષ જાય, એનો અર્થ કે એને વસ્તુ જોઈ જ નથી, વસ્તુ એને ભાસી નથી. ભાસે તો એને વાર લાગે નહીં. આ સીધી વાત છે. એ તો એને સમ્યક દર્શન જ કીધું છે. શ્રીમદજી એ તો 751માં એને એને સમ્યક દર્શન સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ કીધી છે. બીજું સંકેત જે પરમાર્થ સમ્યક દર્શન નું અનન્ય કારણ મીરા બતાવવા માટેની વાત છે. મીરા છે એ મીરા નથી, પણ ખરેખર જ આત્માની રુચિ છે. અધ્યાત્મમાં જો એને ઘટાવો તો આત્માની એ રુચિ છે. તો રુચિ છે એ પોતાના ભગવાન સિવાય કોઈને ભાવતી નથી એમ છે. એનું નામ મીરા છે. ના ના, ભાવનો પ્રશ્ન જ નથી. ગમે એ ભાવ ને, એક જ ભાવ છે, નિજ ભગવાન છે અને એની રુચિ છે, એની અનન્ય રુચિ છે, એ જ એની ભક્તિ છે ખરેખર. બાકી બધા રાગ છે, બાકી બધા ભક્તિના નામે રાગ છે ખરેખર. તો લોકો પૂછે છે કે મીરા એ ઝેરનો અમૃત થઈ ગયું હતું કે નહોતું થઈ ગયું? રાણાએ એનો ઝેરનો કટોરો મૂક્યો ને એ પી ગઈને મરી નહીં તો એ તો અમૃત થઈ ગયું ને? શ્રી કૃષ્ણ ભગવાને એનું અમૃત કરી નાખ્યું ને? બોલો, ભગવાન આવ્યા કે ન આવ્યા ત્યાં? શું હશે આ બધું? એ બધા પુણ્યના યોગ છે. એમાં ભગવાન ભગવાન ક્યાંય નથી. એ બધા કોઈ વિશુદ્ધ પુણ્ય હોય તો એ જાતના પ્રકાર ઉત્પન્ન થાય છે. એ બધા પુણ્ય યોગ છે. એમાં વચ્ચે કાંઈ ભગવાનને લાવવાની જરૂર નથી. પણ દુનિયા ચમત્કારમાં મોહી છે એટલે ચમત્કાર બતાવે છે. ત્રણસો બત્રીસ. રાગ નહી હૈ કે દુઃખ રૂપ હૈ? બહુ સરસ પ્રશ્ન ઉઠાવ્યો છે. રાગને ક્યાંક નહી કહ્યું છે અને ક્યાંક રાગને દુઃખ બતાવ્યો છે, દુઃખ રૂપણે બતાવ્યો છે. સાચું હું પણ હવે રાગ ખરેખર નહી છે કે રાગ ખરેખર દુઃખરૂપ છે? તો ઉત્તર, ઇધર સ્વભાવ મેં આયા તો રાગ જ્ઞાન મેં જ્ઞેય રૂપ જાનને મેં આતા હૈ ઓર વેદન મેં દુઃખ રૂપ લગતા હૈ. એક જ જ્ઞાનની પર્યાય છે. જે જાણવાનો ધર્મ છે, સ્વપર પ્રકાશક છે, એમાં એ જ્ઞાનનું પરજ્ઞેય છે. શું? જ્ઞાનનું તે પરજ્ઞેય છે. અને જે જ્ઞાનનો વેદનરૂપ અનુભવરૂપ ધર્મ છે, એમાં તે જ રાગ દુઃખરૂપ છે. ઠીક, એક જ જ્ઞાનમાં એના બે રૂપ છે. એને બે રૂપ છે અને બે રૂપે જણાય પણ ને અનુભવાય પણ છે. ઊંડા ઉતરને વાંચવું જોઈએ ને, એક એક વાતમાં ઊંડા ઉતરવું જોઈએ. જેમ કોઈ મોટી મિલકતનો દસ્તાવેજ કર્યો હોય, મોટી મિલકત હોય, કરોડોની લાખોની મિલકત, તો બે ચાર વકીલ હારા રૂપે, બે ચાર સારા વકીલ રૂપે જુઓ ભાઈ આ દસ્તાવેજ કરવામાં ક્યાંય ટેકનિકલ મિસ્ટેક એવી ન રહી જાય કે કાલ ઉઠીને કોઈ એના ઉપર દાવો કરે કે હક હિસ્સો માગે કે લગાવે, લાગુ કરે, બધું ચોખ્ખું કરો તમે. બધાનો અભ્યાસ થાય તો એ પૂછે કે ભાઈ તમે કેવી રીતે આ ચોખ્ખું કર્યું, મને સમજાવો પાછા. ત્યારે ઓલા બધા પોતપોતાની દ્રષ્ટિએ જો આમ ન કરી શકે માટે આ લખ્યું છે, આમ ન કરી શકે માટે આમ લખ્યું છે, આમ ન કરી શકે. હવે આ અનંત જન્મ મરણ મટાડવાના દસ્તાવેજ છે બધા. સત્શાસ્ત્ર છે એ શું છે? અનંત જન્મ મરણ મટાડવાના દસ્તાવેજ છે. ઉપર ઉપરથી વાંચવા જેવી ચીજ છે. એક એક શબ્દમાં, એક એક વાક્યના ઊંડાણમાં ઉતરી ગયું છે. કહેવા હું માગે છે, મને કેવી રીતે લાગુ પડે છે, મારું આત્મહિત આમાંથી કેવી રીતે નીકળે, શું એમ ગંભીરતાથી શાસ્ત્ર સાથે તો બહુ ગંભીરતાથી કરવા યોગ્ય છે, સૂક્ષ્મ ઉપયોગે કરવા યોગ્ય છે, ઉપર ઉપરથી શાસ્ત્ર સ્વાધ્યાય કરવા યોગ્ય.
એકવાર એમ કે જ્ઞાનમાં જ્ઞાનનું વેદન છે, જ્ઞાનમાં કોઈ દુઃખનું વેદન હોતું જ નથી. આ અપેક્ષા સાથે
નહીં, એટલે જ્ઞાનમાં છે તો જ્ઞાનનું વેદન, પણ જે સુખ દુઃખ છે એ પણ જણાય છે ને, એનો સ્વાદ તો જણાય છે ને. જેમ કે મરચું છે તો મને તીખું લાગ્યું, ખરેખર શું થયું છે? શરીરની પીડા છે, અસાતા વેદની જેને કહેવામાં આવે છે, અસાતા વેદની, મને પીડાનું દુઃખ થાય છે, ખરેખર તો જણાય છે. એવી રીતે, એવી રીતે લેવું. જ્ઞાન સિવાય બધું અન્ય છે એવી રીતે એનો એનો સ્વાદ પ્રતિબિંબિત થાય છે. તો રાગનો સ્વાદ કેવો? રાગનો સ્વાદ કેવો? ભાષા તો ભાષાને રીતે જોઈએ ને, નહીતર સમજાય જ નહીં ને, નહીતર સમજાય નહીં. દુઃખ તો દુઃખ લાગે છે ને, દુઃખ સમજાય છે કે દુઃખ લાગે છે? કયો બે કોઈ એમ કીધું અત્યાર સુધી કે મને દુઃખ સમજાઈ ગયું, મને જ્યારે પીડા થઈ ને ત્યારે મને દુઃખ સમજાણો, એમ કે દુઃખ દુઃખ અને સુખ તો લાગવાનો વિષય છે. એમાં શું છે કે એ થાય છે એનું જ્ઞાન, પણ અનુભવ પ્રધાનતાથી બોલાય છે. શું મરચું તીખું સમજાય છે એમ કે મરચું તીખું લાગે છે? ગોળ ગીળો સમજાય છે કે ગોળ ગીળો લાગે છે? કે લાગે છે એને કહેવાય છે, અનુભવ પ્રધાનતાથી જ્ઞાનને કહેવાય છે. કે ખરેખર તો શુદ્ધ નહીંથી જુઓ તો, પરમ શુદ્ધ નહીંથી જુઓ તો જ્ઞાનમાં જ્ઞાન જ વેદાય છે. જ્ઞાન સિવાય બીજાને વેદવાનો જ્ઞાનનો ધર્મ જ નથી ને, શક્યતા જ નથી ને. એ તો 92-93 ગાથા તો એ લીધી જ, 92-93-95 ચાર ગાથા લીધી જ કરતા કર્મધિકાર. અશક્ય ત્વાદ, ઠંડી ગરમી, શ્રીકૃષ્ણનો દ્રષ્ટાંત લીધો છે. ઠંડી જણાય છે કે લાગે છે? ગરમી જણાય છે કે ગરમી લાગે છે? લાગે છે એમ કે જેમ ઠંડી ગરમી એ પર પદાર્થ છે, એમ સુખ દુઃખ પણ એ પર ભાવ છે. બહારમાં કલ્પના થાય છે સુખ દુઃખની, એ પર ભાવ છે, પર દ્રવ છે અને પર ભાવ છે. અને જ્ઞાનમાં તે જ્ઞેય છે, જ્ઞાનમાં તે જ્ઞેય છે. પણ વેદનની અપેક્ષા લ્યો તો એમાં દુઃખનો સ્વાદ છે, વેદનની અપેક્ષા એમાં લ્યો તો એમાં દુઃખનો સ્વાદ છે એમ કેમ છે? સ્પષ્ટીકરણ નીચે આપ્યું છે. એક હી સમય મેં જ્ઞાન કે જાણને રૂપ વ વેદને રૂપ દો પ્રકાર કે ધર્મ પ્રગટ હૈ. જાનને રૂપ ધર્મ માત્ર રાગ કો જ્ઞે રૂપ જાણકર જ્ઞાતા ભાવ સે વર્તતા હૈ, ઓર વેદને રૂપ ધર્મ વેદન કરતા હૈ તબ જ્ઞાતા ભાવ હોને પર ભી રાગ કે આકુલતા કા વેદન દુઃખરૂપ લગતા હૈ. આકુલતા છે એનો સ્વાદ દુઃખરૂપ છે, એને પણ ભિન્નપણે ખરેખર તો જાણે છે, ભિન્ન રહીને એને પણ જાણે છે જ્ઞાની જ્ઞાન રાગમાં તન્મય થતા નથી એનો અર્થ શું કે ભિન્ન રહીને જાણે છે પણ એનો દુઃખભાવ છે એમ જાણે છે. આમ શું છે કે પરદ્રવ છે એ સર્વથા ભિન્ન છે, જ્યારે રાગાદી ચારિત્ર ગુણનો પર્યાય છે એક ન્યાય તો એ આત્માનો ભાવ છે. ત્યારે તો એનાથી વિમુખ થાય છે પણ એનો જ્ઞાતા રહી શકે છે, જ્ઞાનમાં એનો જ્ઞાતા રહી શકે છે. આમ તો શું છે કે સાધક અવસ્થામાં જેટલી વિતરાગતા છે એનો સંભાવે જ્ઞાતા છે અને જેટલી સરાગતા છે એમાં વિદે છે. ખરેખર એમાં વિદે છે સરાગ પણ એમાં વિદે છે એમ છે. રાગ છે એટલું સરાગપણું છે અને એનું વેદન છે પોતાની શરીર વિભાવના વેદનમાં છે. સ્વભાવમાં તો જ્ઞાતા છે, સ્વભાવથી તો સ્વભાવ પરિણમન છે એમાં તો જ્ઞાતા છે, વિભાવ પરિણમનમાં વેદન જુદી છે. બે ભાવ છે, બે વિરુદ્ધ ભાવ છે, એ જ્ઞાતા ભાવ છે એ સ્વભાવ ભાવ છે એમાં જ્ઞેય માત્ર છે. જેટલી ચ્યુતી છે મચક છે એ રાગ છે એ દુઃખરૂપ અનુભવાય છે એમ કહેવાય. તો જ્ઞાતા ભાવ હોને પર બી શું જ્ઞાતા ભાવ છે અહીંયા મોક્ષ માર્ગી જીવની વાત લેવી છે, મિથ્યા દ્રષ્ટિની વાત નથી. કેમ કે મિથ્યા દ્રષ્ટિની તો જ્ઞાતા જ્ઞેય પણ છે જ નહીં. ઇસ પ્રકાર જ્ઞાન કે દોનો ધર્મ એક સાથ વર્તતે હૈ યહી અનેકાંત હૈ, અનેકાંત પણ છે એની સાથે જાણવું ને વેદવું બે થાય છે. જ્ઞાન જેટલી ચૂકી છે અસ્થિરતા છે એટલું ત્યાં દુઃખનું વેદન આવે છે, દુઃખ અનુભવાય છે. એક ન્યાય દુઃખને જાણે છે, એક ન્યાય દુઃખને અનુભવે છે, બે લેવાય છે. વિતરાગ મોક્ષ માર્ગમાં સ્વરાગ ચારિત્ર અને વિતરાગ ચારિત્ર એવા મિશ્ર ચારિત્ર ધર્મ છે. જેટલા અંશે વિતરાગતા છે એટલા અંશે વિતરાગ ચારિત્ર છે, જેટલા અંશે આ બંને એક દશામાં બંને સાથે છે. એક ચારિત્ર ગુણની પર્યાયમાં બે ભાવ છે, બે ભાગ છે એમ કહો કે બે ભાવ છે એમ કહો. સમય એક, એક ગુણની એક પર્યાય અને ભાવ બે, આમ છે એવું વહેંચણી થઈ જાય છે, એવો પ્રકાર ઉત્પન્ન થાય છે. પૂર્ણ વિતરાગતા નથી, અધૂરી વિતરાગતા છે, અલ્પ વિતરાગતા છે. પૂર્ણ વિતરાગતામાં મોક્ષ થાય, અલ્પ વિતરાગતા હોય ત્યાં સાધક દશા રહે. ઇવંત સુહી મુનિ વિતરાગી, મુનિ આખા જગતમાં એકલા મુનિ વિતરાગી છે. કેમ કે એમને વિતરાગતા ઘણી વધેલી છે, માટે જેટલું સરાગપણું છે એટલું દુઃખ છે. મિથ્યા દ્રષ્ટિનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉપભાવ દ્રવલિંગી મુનિ થઈને, દ્રવલિંગી મુનિ થઈને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે શુભભાવ હોય એના ફળમાં એ નવમી ગ્રહ કે જાય છે, એના ફળમાં નવમી મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ છે ને શું થાય, મોક્ષ માર્ગ તો હાથમાં આવ્યો નથી. હવે શું છે કે પુનિના ફળમાં એને રસ પડે છે, અસંગ તત્વનો અનુભવ થયો નથી, અંદરના આત્મા અસંગ તત્વ છે એનો અનુભવ થયો નથી. એટલે મિથ્યા દ્રષ્ટિ એટલે સંયોગ દ્રષ્ટિ રહી છે, ત્યાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંયોગ છે ત્યાં લપતાય છે, એ સંયોગમાં રસ એને આવે છે. પુણ્યના ઉદયમાં તીવ્ર પુણ્યનો ઉદય ને તીવ્ર રસ આવે છે. અહીંયા શું થાય છે માણસ? હા, એ હજી એને અનંત પરિભ્રમણ હોય શકે છે. એને જ્યાં સુધી હજી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી ભવભ્રમણની અનંતતા ઊભી છે. મિથ્યાત્મા અનંત ભવ ભ્રમણ કરાવવાનું બીજ છે એ બરાબર આજુ છે. ક્યાંથી આગળ? ક્યાંથી આગળ? સર્વાત સુધીના અભિમાનો છે. આ 31 આગળની સ્થિતિ છે, ઓલી 33 આગળની સ્થિતિ. પણ એ સમ્યક દ્રષ્ટિ જ જાય ત્યાં, ત્યાં મિથ્યા દ્રષ્ટિ ન જાય. બે અવસ્થામાં ભાગ છે માટે હા, એકનું દુઃખ છે ને ત્યાં સુખ ક્યાં છે? નાતાપણ છે જ નહીં, થયું જ નથી. દુઃખ છે એ દુઃખરૂપ ક્યારે લાગે? કે જ્યારે એટલું પોતાનું પરિણમનમાં નિર્મળપણું થયું હોય ત્યારે. દર્શન ભાગ ઘટ્યો હોય અને જ્ઞાનમાં નિર્મળતા થઈ હોય તો એને વિકલ્પ છે એ દુઃખરૂપ લાગવા માંડે. હું છું ને ભૂમિકામાં, એટલે એને એમ થાય કે હવે આનાથી છૂટું તો સારું. એને છૂટવા માટેનો પ્રયત્ન થાય, દુઃખ લાગે તો છૂટવાનો પ્રયત્ન થાય. દુઃખ નથી લાગતું એનો અર્થ શું? કે એને વર્તમાન અવસ્થામાં સંતુષ્ટ પણ છે. આ અવસ્થામાં મને અત્યારે વાંધો નથી, હું દુઃખી નથી પણ હું ખરેખર સુખી છું એમ માનીને પીડ્યો છે. દર્શનમોનો પ્રભાવ છે. દર્શનમો પર્યાયમાં સંતુષ્ટપણું લાવે છે, અથવા પર્યાયમાં સંતુષ્ટપણું તે દર્શનમોની તીવ્રતાને પ્રકાશે છે, પ્રસિદ્ધ કરે છે એમ લેવું.
જ્ઞાનની સામેને બોલે કે વિકલ્પમાં દુઃખ છે. જ્ઞાનની સામે મારી સામેને બોલે કે વિકલ્પમાં દુઃખ છે. દુઃખ લાગતું નથી.
દુઃખ તો લાગવું જોઈએ ને એમ કે છે, દુઃખ છે એ તને સમજાણો પણ લાગવું જોઈએ એમ કે. સમજવાનો વિષય છે કે લાગવાનો વિષય છે? કે લાગવાનો વિષય છે. સુખ દુઃખ તો લાગવાનો વિષય છે, કોઈ સમજવાનો વિષય નથી. તો લાગવાના વિષયને સમજવાની એક કોટડી બનાવી અને કેદ કરી નાખો. જે લાગવાનો વિષય છે એને સમજવાની કોટડી બનાવીને એમાં કેદ કરી નાખો. મુખ્યપણે દર્શન નું કારણ મિથ્યાર્થ છે એનો બળવાન છે અને જ્ઞાન મેલું છે એ કારણે. જ્ઞાન દર્પણ છે એ મલિન છે એટલે દુઃખ દુઃખ રૂપે પ્રતિભાસતો નથી. એ તો દુઃખનો સ્વાદ તો દુઃખ રૂપે પ્રતિભાસવો જોઈએ. જ્ઞાન તો દર્પણ છે, એનો સ્વાદ તો આવવો જોઈએ કે નહીં? એના મને કોઈ રાગ સુખરૂપે ભાસે છે એમાં સુખની કલ્પના છે, કોઈ વિકલ્પ દુઃખરૂપે ભાસે છે એમાં દુઃખની કલ્પના છે એમ છે. રાગ ભી ઉસી સમય પૂરતા સત હૈ, ઉસકો ખિસકાને જાયગા તો તું ખુદ હી ખિસક જાયગા. ઉસકો ઉસી મેં રહેને દો तुम तुम्हारे में रहो भिन्न पड़ी ने वो राग स्वयं ही चला जाएगा। तो प्रयत्न करे से अथवा जे पद्धति कार्य पद्धति खोटी है तो राग ने काढ़वा मेहनत करे એટલે રાગના સાધનોનો ત્યાગ કરે, રાગના નિમિત્તોનો ત્યાગ કરે, રાગને મંદ કરતો કરતો રાગને ધીમો પાડતો 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 હાવ હવે કાઢી નાખીશ, આ મિથ્યા કલ્પના છે। એવી રીતે રાગનો અભાવ કરી શકો, ટેમ્પરરી એને ઘટેલો દેખાશે પણ પાછો એવો ઉછાળો મારશે કે એને ખબર નહીં રહે કે મેં કેટલો ઘટાડ્યો હતો ને એ પાછો વધી ગયો, એ પરિસ્થિતિ આવશે। બહુ સરસ સમાધાન આપ્યું છે જ્ઞાન દ્રષ્ટિએ, આનું સમાધાન આપ્યું છે કે ભાઈ રાગ છે એ સમય જે સમયે આવ્યો એ સમય પૂરતો તો એ પણ સત છે, સત એટલે હોવા પણ છે, એ સમયે તે ન આવે એમ બન્યા નહીં, કોઈ પણ રીતે ના આવે એમ બને નહીં, કરવું શું, અમારે તો રાગ જોતો જ્ઞાતા થઈ જાય, રાગ નો પણ તો જ્ઞાતા થઈ જાય। રાગ તો શું છે, મલિનતા છે અને આત્મા તો પરમેશ્વર પર છે, પરમેશ્વર પાસે મેલું કઢાવવું છે, એને હામણી હાથમાં દેવાય એટલે વાળી નાખો તમે, ભાઈ હું તારા મારે હું પરમ મારા પરમાત્મ પદ સ્વરૂપ છું, હું તારા મારીએ તારા ભાવ મારીએ આત્મભાવ મારે રાગ અટકી જશે, એને કાઢવો નહીં પડે પણ તું તમારે મેં રહો એમ કે છે, તું તું આત્મા છો આત્મભાવ મારે એ રાગ સહેજે ચાલ્યો જશે, તારે કાઢવો નહીં પડે। હંમેશા એવું છે 105 ડિગ્રી નો તાવ ઉતારવો સહેલો છે પણ હાડી નમાણો નો હાડી 98 કરવો મુશ્કેલ છે। રોગ આપણી રોગ છે, આત્માને આપ વિભાવ પણ એક રોગ છે, તીવ્ર રાગ મટાડવો સહેલો છે પણ મંદ રાગ મટાડવો સહેલો નથી, રાગ રોગ છે પણ છતાં અશક્ય નથી, કાંઈ એ કાંઈ અશક્ય નથી પણ એ શક્ય છે। એને ખસાડવાની મહેનત કરી તું તું તારા સ્વરૂપમાંથી ખસી જઈશ, કેમ કે તારું એવું સ્વરૂપ છે એને ખસાડાયું, તું તારા સ્વરૂપમાંથી ખસી આ બધું પહેલી લીટીમાં તો ક્રમબદ્ધ થાય છે। રાગ ભી ઉસી સમય પૂરતા સત હે, એ સમયનો સત છે એનો અર્થ હું ક્રમબદ્ધ થઈ ગયું, ક્રમબદ્ધ ક્યારે થયું કે હું જ્ઞાયક છું ત્યારે, હું જ્ઞાયક છું રાગ રાગના કાળનો ક્રમ છે, મારે એને રાખવો નથી મારે એને કાઢવો નથી, હું મારા ભાવ મારો આવ્યો છે કઈ રહેવા આવ્યો નથી, આગંતુક ભાવ તો મહેમાન છે એ તો જવા માટે જ આવ્યો છે, રહેવા માટે તો સમથો આવ્યો નથી, હવે જે ચાલ્યો જવાનું છે તો તું માથાકું શું કરવા કરે છે, ઘરાંગણે છૂટું એવો માણસ પોતાની નીકળે ગુંડા જેવો ઘરની બાજુમાંથી તો એને શું કરવા બતાવવો જોઈએ, એને બતાવવો શું કરવા જોઈએ, એના રસ્તા એલા જાય છે બિચારા, ખાવા દે ને એને આમ થોમતો એને શું કરવા બોલાવે છે એમ કે એ કારણસર નીકળ્યા છે એના રસ્તે, ભલે નીકળ્યા છે તું તારા ઘરમાં રહે બરાબર. એટલે રાગ ને યારે માથાફોડમાં ઉતરવાની જરૂર નથી. કેમ આવ્યો, શું કરવા આવ્યો, મને કાઢું તો ખાલી કાંઈ હિંમત નથી. તું તારા ભાવમાં રહે એમ થઈ રહેવાનો નથી. બધું આવી ગયું, તો સરકાર તો વિધિ વેદક ભાવથી આવી જ જાય છે. વેદાવા યોગ્ય પોતે ને વેદક પણ પોતે ભાવ જ વેદે છે ને ભાવ જ વેદાય છે. ત્રિકાળીમાં તો વેદન છે ને, ત્રિકાળીમાં ક્રિયા નથી, ત્રિકાળીમાં ક્રિયા નથી અને ત્રિકાળીમાં વેદન નથી. તો વેદન કરનારો પણ પોતે અને વેદાનારો પણ પોતે, બે કારક આવ્યા જ્યાં બે બાકી ને ચાર આવી ગયા, બે આવે ને ચાર બીજે રહી એવું તો બને નહીં. એ બહુ અકાટ્ય વિષય છે. વેદ્ય વેદક પણ સ્વસંવેદનનું જે છે એ સ્વસંવેદનનું છે, કારકોનું જે કાર્ય છે. જ્ઞાનમાં જ્ઞાન વડે, જ્ઞાનમાં જ્ઞાન, જ્ઞાનમાંથી જ્ઞાન પોતે પોતાને જ્ઞાતાથી ને વેદે છે. છે શું તારક એમાં છે સ્વસંવેદન. સમસ્ત એ રહેવાનો તો નથી, ઉદય છે એ અસ્ત સાથે જ છે, ઉદય છે એ અસ્ત સાથે જ છે, કાયમી ચીજ જ નથી ને. કાર્ય પદ્ધતિની ભૂલ છે એ નીકળી જાય, શૈલી એવી છે કે કાર્ય પદ્ધતિની ભૂલ નીકળી જાય. વિકલ્પ માં થાય, નિર્વિકલ્પ થવા માટે વિકલ્પ, આ વિકલ્પ આવ્યો પાછો આ વિકલ્પ આવ્યો એ મટી જાય તો સારું, આ વિકલ્પ ન હોય તો સારું, પણ એમ કઈ મટવાનો હતો. તું નિર્વિકલ્પ સ્વરૂપ છો એને સંભાળના તારા સ્વરૂપ ને. વિકલ્પ આવ્યો છે જવા માટે જ આવ્યો છે, નવો નહીં થાય. હું નિર્વિકલ્પ છું એવા સ્વરૂપ આશરે નવો નહીં થાય એનું નામ વિકલ્પ મટાડ્યો, વિકલ્પ મટ્યો એમ કહેવાય છે. બાકી જે થયો એ તો થયો, થયો ના થયો ક્યાં થવાનો છે. હા, સ્વરૂપમાં ખામોશ રહી જવું, ખામોશ રહેવું એટલે સ્વરૂપમાં ખામોશ રહી જવું, આત્મભાવમાં આત્મભાવે રહી જવું એ જ પ્રયાસ છે. આત્મભાવમાં આત્મભાવે રહેવું તે જ પ્રયાસ છે, એ જ પુરુષાર્થ છે. બીજી જાત બીજી બાજુનો પુરુષાર્થ કરવાની જરૂર નથી, આપોઆપ જ છે બીજી બાજુ. નાસ્તિની નાસ્તિ સ્વયં સહજ છે અસ્થિના પુરુષાર્થમાં. मैं तो महाराज साहब को शुद्ध निष्क्रिय चैतन्य बिंब ही देखता हूँ. जो भी विकल्प माने शरीर की क्रियाएं हो रही है उनको मैं महाराज साहब नहीं मानता. चर्चा चाली ने गुरुदेव ना विषय में बात करी है, વ્યાખ્યાન આપે છે એ મારા સાહેબ નથી. આ વાણી નીકળે છે, આ શરીર છે એ કઈ મારા સાહેબ નથી, તો બધા પૂતગળ છે. શું અરે એમનો વિકલ્પ એ મારા સાહેબ નથી કે વ્યાખ્યાન કરવાનો વિકલ્પ છે એ મારા સાહેબ નથી, વ્યાખ્યાન છૂટે છે એ મારા સાહેબ નથી, અને શરીરનું ઢીંગલું એ મારા સાહેબ નથી. શું શુદ્ધ નિષ્ક્રિય ચૈતન્ય બિંબ છે અંદર આત્મા છે એ મારા સાહેબ છે, એમનો મૂળ સ્વરૂપને જોઉં છું, શુદ્ધ સત્તાને જોઉં છું. શુદ્ધ ચૈતન્ય સત્તા, એ રીતે એ દ્રષ્ટિ હું એમને જોઈ છે. પ્રભુ તું ગાણ કરી સબ જગત સૌ જગત દેખતા હોલા, આખા જગતને આપણી રીતે જોવો છો. શુદ્ધ સત્તા એ બધાને શુદ્ધ ચૈતન્ય સત્તાથી જોવો છો, એ આપને જાણવાની રીત છે. આખા જગતને આપને જાણવાની રીત તો આવી છે ને, એ જ રીત સમ્યક છે, એ જ સાચી રીત છે, બાકી બધી કલ્પના છે. પ્રતિકાર કરે હું એ કાળનું એ સત નથી, જે પરિસ્થિતિ ઊભી થઈ તે કાળનું સત નથી. પ્રતિકાર કરવા જઈશ તો ખસી જઈશ એમ કે છે. તું તારામાં તું જ્ઞાતા છો ને, જ્ઞાતા ભાવે રહી જા. પરિસ્થિતિ અરે તારે લેવા દેવા શું છે એ તો કે, પરિસ્થિતિ પરિસ્થિતિમાં છે ને તું તારામાં છો, જીવ જીવમાં છે, પરિસ્થિતિ પરિસ્થિતિમાં છે. પરિસ્થિતિ અરે એને કઈ લેવા દેવા છે ને. મારા આ ઉદય મારો છે એમાં હેરાન થાય છે ને, બીજો શું ઉદય એનો છે, કર્મના ઘરનો છે. જીન સોહી આત્મા અન્ય હોય સો કર્મ, બધા કર્મ પ્રસંગ છે. જીવમાં કર્મનો અભાવ છે, કર્મ પૂદગળમાં અભાવ છે. જેટલા કર્મ પ્રસંગ હોય એમાં આત્માને ખરેખર કાંઈ લેવા દેવા નથી. એ સ્થિતિએ પહોંચવા માટેની આ બધી વાતો છે, એવો અનુભવ કરાવવા માટે આ સ્વાધ્યાય છે. એ સ્થિતિએ કેમ જવું, કેવી રીતે જવું, એ સ્થિતિને સ્વીકારવી, બીજી સ્થિતિ ઉપાધિ નથી, આ સ્થિતિ ઉપાધિ છે એ સમજવા માટે તો સ્વાધ્યાય, એ ઉપાધિ સમજવા માટે તો પરિણતિને દ્રવ સદ્રશ છે. પરિણતિને દ્રવ સદ્રશ છે, જે પરિણતિએ પહોંચાય એ દ્રવ સુધી પહોંચી જાય છે, દ્રવ સુધી પહોંચાય એ પરિણતિને જાણે છે. બંને એક જ ભાવમાં સદ્રશ એકાકાર ભાવે છે. નિયમબદ્ધ થાય 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 ને થાય, જે જ્ઞાનીને ઓળખે તે જ્ઞાની અવશ્ય થાય, એમ તો કઈ બને નહી. જે નથી ઓળખતા એને ઓળખાવા માટે એ જ વિષય છે, એ હેતુથી જ વિષય છે ઓળખવા માટે. તો સત્શાસ્ત્રોમાં જ્ઞાનીની દશાનું વર્ણન જ એટલા માટે આવે છે કે એને જીવ સમજી શકે અને ઓળખી શકે તો પોતે પણ એવો થયા વિના. એને પ્રથમ સંકેત કીધું છે, જ્ઞાનીની ઓળખતે પહેલું સંકેત, આત્માની ઓળખતે બીજું સંકેત, ને આત્માનો અનુભવ તે ત્રીજું સંકેત. આ 751 નો પત્ર છે. બસ કારણ કારણકારી છે, કારણમાં કાર્યનો આરોપ કર્યો સંકેત કહીને. તો બીજું કાંઈ પામે જ પામે, એ જ્ઞાનીને ઓળખે તે પામે, શુદ્ધતાને પામે, જ્ઞાનીની શુદ્ધતાને ઓળખે શુદ્ધતાને પામે, તે જ્ઞાની થાય. સીધી વાત છે. હા, એ પેલું છે ગુરુદેવને આમ ઓળખવા એમ કે ગુરુદેવને શરીરથી ન જોવા, વાણીથી ન જોવા, વિકલ્પથી ન જોવા, એમ નિષ્ક્રિય એનું વજન બધું ત્યાં છે. નિષ્ક્રિય ચૈતન્ય બિંદુ પર વજન છે.